તારીખ 29/5/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 307 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 132
बाहर के संघ का नियमित नैमितिक संबंध भी पर्याय के साथ है, मेरे साथ में इस त्रिकाली ने साथ नहीं, ध्रुव तत्व ने साथ के स्वभाव ने साथ निमित्त नैमितिक संबंध नहीं। भले आत्मा एक अखंड पदार्थ है तो पण एना एक भाग साथ निमित्त नैमितिक संबंध थाय छे, बीजा एक भाग साथ निमित्त नैमितिक संबंध पण थतो ज नथी। अवस्था में निमित्त नैमितिक संबंध थाय छे, मूल जे स्वभाव छे सामर्थ्य रूप छे एने तो निमित्त नैमितिक संबंध થતો નથી, એ હું છું એટલે મેરે સાથ નહીં એમ કીધું છે। જે ત્રિકાળ છે તે હું છું, શ્રદ્ધામાં તો જે ત્રિકાળી છે તે હું છું, એટલો શ્રદ્ધાનો વિષય છે, એટલે મારી સાથે નહીં। શ્રદ્ધા તો પર્યાયને પર ગણે છે ને, કેમ કે સ્વમાં એનો સમાવેશ નથી, માટે આપોઆપ પરમાં સ્વ નહીં તે પર થઈ ગયું। એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ મારી સાથે કંઈ થતો નથી, પછી મારે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધની કોઈ પ્રકારની ઉપાધિ શા માટે? પણ એમ કે મારે લેવા દેવા નથી, પછી હું શું કરવા ઉપાધિ કરું? એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાય સાથે, પછી હું સ્વભાવ છે નિરુપાધિક સ્વભાવ છે એમાં ઉપાધિ મારે શું કરવા કરવી? શ્રદ્ધાએ જ્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહિત નિજ સ્વરૂપમાં પોતાપણું કર્યું, આગળ એક બોલાવશે નિષ્કંપ અને પત્રમાં આવે છે, નિષ્કંપ ગંભીર સ્વરૂપમાં વ્યાપ વ્યાપક ભાવે ઊંડે 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 ઉતરવા ઉતરી જાય, કેવળ જ્ઞાના દેશે જાય છે પર્યાયમાં। આમ તો આટલું જ છે, પોતાનો જે નિષ્કંપ ગંભીર સ્વભાવ છે એમાં એકાકાર થઈને તન્મય થઈને વ્યાપ વ્યાપક ભાવે, એમાં ઊંડો 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 ભાવથી ઉતરતો જાય, પછી જો અંતર્મુર્ત ઊંડો ઉતરે કેવું જ્ઞાન થઈ જાય। ફરતી દશા સાથે ખાલી પર્યાય સાથે સંબંધો છે, નાની હોય કે અજ્ઞાની હોય સંબંધ છે એ પર્યાય સાથે છે, દ્રવ સાથે તો કોઈને સંબંધ થતો નથી, થતો જ નથી ને, એ તો એક ગુપ્ત તત્વ છે। અને શક્તિ એટલી બધી ચમત્કારિક છે કે એ સૃષ્ટિને લક્ષમાં નથી, ગુપ્ત તત્વનો ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી, શ્રીમદજી એ કહ્યું। 36મો પત્ર છે, એની છેલ્લી લીટી છે. નિષ્કંપ ગંભીર ધ્રુવ સ્વભાવ આશ્રય, ગંભીર એટલા માટે કહ્યું કે અનંત અનંત સામર્થ્યથી ભરેલો હોવા છતાં એની ગંભીરતા એટલી છે કે બારમાં કુબર પડતી છે. એટલી બધી સંપત્તિ છે, એટલું બધું, પણ કાંઈ બારમાં કોઈને દેખાવાના નહીં, એ ગંભીરતા છે. એમ નિષ્કંપ ગંભીર ધ્રુવ સ્વભાવ આશ્રય, સહજ ઊંડે ઊંડે ઉતરતે યોગ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, હમ સબકો પ્રત્યક્ષ હો ગયે એવી ભાવના હૈ. છેલ્લી લીટી ભાવના માટે એવી લખી છે. હું ટોલું બનારસીદાસનું પુસ્તક મોકલ્યું છે તો એનું વાંચન કરે છે કે તમે બનારસીદાસનું પુસ્તક મોકલ્યું, બનારસી વિલાસ, બનારસી વિલાસ, એનું વાંચન ચાલે છે. તો એની અંદર બે પદ છે એ ઉદાહરણ કર્યા છે. એક નિગોદ શરીર મેં એ તે જીવ બખાણ, તીન કાલ કે સિદ્ધ સબ એક અંશ પરિમાણ. એક નિગોદના શરીરમાં ત્રણેય કાળના સિદ્ધોનો એક અંશ માત્ર આવે છે, એટલા બધા નિગોદના જીવો છે. ત્રણ કાળના અનંત સિદ્ધોનો તો એક અંશ ગણાય, તો ત્રણેય કાળના સિદ્ધો, એટલે તો અનંત કાળ પહેલા અનંત છે, અત્યારે પણ અનંત છે ને, અનંત કાળ પછી અનંત સિદ્ધો હશે. કે ત્રણેય કાળના સિદ્ધો એક નિગોદ શરીરની અંદર રહેલા જીવોના એક અંશ માત્ર છે. તીન કાળ કે સિદ્ધ સબ એક અંશ પરિણામ, સો પિંડ નિગોદ અનંત રાસ. એવા અનંત અનંત જીવોનો નિગોદનો પિંડ છે, જીવ રૂપ અનંતા અનંત ભાન. અનંત અનંત જીવો ભાષે છે કેવળ જ્ઞાનમાં, તો બાકી તો કોઈ ખબર પડે એવું નથી કેવળ જ્ઞાનનો હોય. ભર રહે લોક નભ મેં સદીવ, લોકરૂપી લોકાકાશમાં આખો નિગોદનો પિંડ પીડ્યો છે, જ્યો ઘડામાં ભર રહે ઘી, જેમ ઘડામાં ઘી ભર્યું હોય માથો માથ, એમ આખો નિગોદથી ભરેલો ઘડો છે, લોક છે, કે જેના એક એક શરીરમાં ત્રણ કાળના સિદ્ધોનો એક અંશ ગણાય. કેટલા જીવો પણ, ઓહો હો, કેટલા એક શરીરમાં એટલા, હવે આ એટલે એવા અંગુળના અસંખ્યાત્મા ભાગનું શરીર છે, આખો લોક ભરેલો છે. કેટલા શરીરો, એક એક શરીરમાં આટલા જીવની સંખ્યા કેટલી. છ મહિનામાં ને આઠ સમયમાં 608 જીવ જાય છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સીધાલીમાં જાય છે, સીધાલીમાં જાય છે, નિર્માણ પામે છે. હવે અનંતકાળ પહેલા અનંતા ત્યાં હતા, અનંતકાળ વર્તમાનમાં અનંતા છે, અને અનંતકાળ પછી પણ અનંતા ત્યાં બીજા ખડકાઈ જશે. તો ત્રણેય કાળના અનંતા જીવો સિદ્ધ ભગવાન એક નિગોદ શરીરના અનંત જીવોનો એક અંશ પરિમાણ છે. એક શરીરમાં કેટલા અને આખા લોકમાં કેટલા, એવું કેવળ જ્ઞાન અમને તમને બધાને પ્રગટ થાવ. કેવી રીતે? નિષ્કંપ ગંભીર ધ્રુવ સ્વભાવમાં સહેજે ઊંડે 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 ઉતરી જાય તો. ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે એમ બની શકવાનું નથી, જ્ઞાનમાં જ્ઞાનની બહાર છે માટે આજ્ઞા બહાર છે એમ કીધું. બાકી ભગવાન કઈ કરતા કારવતા નથી આજ્ઞા આપણે, તું આમ નહીં કરતો ને આમ કરજે એવું કઈ નથી. જ્ઞાનમાં જ એમાં એવું છે કે અનંત આનંદ જીવો ભવ્યો ને અભવ્યો ત્રણેય કાળે સંસારની અંદર પરિભ્રમણ કરતા રહેવાના. સમજાવ્યા પણ સમજશે નહીં, થઈ શકે જ નહીં, બની અશક્ય છે, બની શકે એવું છે જ નહીં. કેમ કે સમજાવ્યા ન સમજે એવા જીવો જગતમાં હંમેશા રહેવાના જ છે. સ્વતંત્ર છે એમ થવા માટે બધા નિર્વાણ સુખ ને પામો, અનંત સુખ ને પામો. હવે કહે છે કે જિસકો પર્યાય મેં હી એકત્વ બુદ્ધિ હૈ, એટલે પર્યાય જીવડો અને જેટલો જ હું છું, જે ત્રિકાળીને અવલંબતો નથી, માત્ર વર્તમાન વર્તતા અંશને અવલંબીને એટલો ને એવડો પોતાને અનુભવે છે. ઉસકી બુદ્ધિ તો નિમિત્ત કે સાથ લંબાતી હૈ, એ નિમિત્ત સાથે જોડાયા વગર રહેશે નહીં. રાગ અને રાગના વિષય રૂપ પર પદાર્થ સાથે તન્મયપણું લીન થયા વગર રહેશે નહીં. કિંતુ જ્ઞાની કો પર્યાય મેં એકત્વ બુદ્ધિ નહીં હૈ, પણ જ્ઞાનીને પર્યાયમાં એકત્વ બુદ્ધિ નથી, એને સ્વભાવમાં એકત્વ છે. તો ઉસકી નિમિત્ત કે સાથ ભી એકત્વ બુદ્ધિ નહીં હોતી, એ નિમિત્તને નિમિત્ત તરીકે જાણે, પણ નિમિત્તની સાથે એને એકત્વ બુદ્ધિ થતી નથી. એટલે જ્ઞાનીને નિમિત્ત સાથે એકતા પણ નથી થતું, ભિન્ન રહી જાય છે. પૂર્વકર્મને લઈને સંયોગ હોય છે, નિમિત્ત નિમિત્ત સંબંધ છે, પોતે અનુભવમાં ભિન્ન રહીએ છીએ, શ્રદ્ધામાં અને અનુભવમાં ભિન્ન રહી જાય છે. પ્રત્યક્ષપણે એને ભિન્નતા અનુભવાય છે કે આ જ્ઞાનમય પિંડ સાથે કાંઈ આને લેવા દેવા નથી, મને કાંઈ એનાથી લાભે નથી, મને કાંઈ એનાથી. એ પ્રમત અપ્રમત હું નથી એમ કહેવામાં પર્યાય દ્રષ્ટિ ઉડાડી છે. ખરેખર પર્યાય દ્રષ્ટિ ઉડાડી છે, કેમ કે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય સ્થાપ્યો છે ને, એટલે પર્યાય દ્રષ્ટિ એમાં ઉડાડી છે, એટલે મિથ્યા દ્રષ્ટિ પણ ઉડાડી છે એમ કે. સતત એમનું પરિણામ દેખાય છે, એક સારું પરિણામ. ત્રણે કાળના હા, જ્ઞાનમાં એવું જણાઈ જાય છે. કેવા જ્ઞાનમાં જણાઈ જાય છે કે જે જ્ઞાન નિષ્કંપ ધ્રુવ સ્વભાવમાં સહજપણે તન્મય ભાવે એકાકાર થઈને વ્યાપ વ્યાપકપણે ઊંડું ઉતરે છે, એ જ્ઞાનને એટલો વિકાસ થાય છે કે આખા લોકમાં સિદ્ધના જીવ કેટલા, નિગોદના જીવ કેટલા, એક શરીરમાં નિગોદના જીવ કેટલા, આખા લોકમાં કેટલા, એ બધું જણાઈ જાય છે, કાંઈ બાકી રહેતું નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક શરીરમાં અનંતતા જણાય છે, અને એનો વિશાળતાનો વિચાર કરીએ તો આખા લોકમાં એવા અનંત શરીરોમાં એક એક શરીરમાં અનંતતા આનંદ છે એમ જણાય છે. અને સિદ્ધાલયમાં બિરાજમાન અનંતા સિદ્ધો પણ જણાય છે, બધું એક સાથે જણાય છે. નિગુણના અનંતતા એક સાથે જણાય ને સિદ્ધ અનંતતા પણ એક સાથે જણાય ને બેનું પરિમાણ પણ એકબીજામાં કેટલું છે એ પણ એક સાથે જણાઈ જાય છે. આવું જે કેવળ જ્ઞાનમાં જણાય છે એ સ્વરૂપમાં ઊંડે ઉતરતા ઉતરતા કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે ત્યારે એમાં બધું જણાઈ જાય છે. એવું જ્ઞાન સામર્થ્ય પ્રત્યેક જીવમાં છે, પ્રત્યેક જીવમાં છે તો આપણને પણ બધાને એમ થાવ એ ભાવના ભાવે છે, એવું જ્ઞાન પ્રગટ થાવ એવી ભાવના ભાવે છે. પત્રની અંદર ઘણા સેવિદાજ વાંચતા વાંચતા ઓહો આ તો કેવળ જ્ઞાનનો વિષય છે, તો કે આ કેવળ જ્ઞાન કેમ થાય કે આવી રીતે થાય, તો એવું બધાય ને થાવ આપણને જાઓ. એવી ભાવના સદાય હોય છે, પોતે એ પ્રયત્નમાં પડ્યા છે, એ પુરુષાર્થને એ પ્રકાર પોતાના પરિણામનો ચાલુ છે અને એનો છેલ્લો હદ કેવળ જ્ઞાનની અંદર આવી જશે. આગળ વધીને મારું એવું થશે, આપણા બધાનું એવું થવા એમ કહેશે, મારે એમ થવાનું છે, તમારે બધાને પણ એમ જ થાવ કહેશે. શું આ કેવું ભાવના, નિશ્ચયની યારે વ્યવહાર જન્મે છે યાનું નામ સાથે સાથે જ જન્મે, જેને નિશ્ચય પ્રત્યે એને આવો વ્યવહારનો ખૂબ ભાવ આવ્યા જ્ઞાન એ અભિપ્રાયનો થઈ જ ગયો. વિકલ્પ ન આવે તો થઈ ગયો, વિકલ્પ કરવાની જરૂર નથી, વિકલ્પ ન આવે તો પણ એ ભાવ એને ઉત્પન્ન થઈ ગયો. પ્રસંગ આવે તો વિકલ્પ આવે, પ્રસંગ ન આવે તો વિકલ્પ ન પણ આવે, અભિપ્રાય તો બધા થઈ
આત્માને
જાણવાના ભાનગઢમાં પડવું, જગત કેમ વર્તે છે એની ભાનગઢમાં શું કર્યું. શું ભૂખ ને ભાઈ માથાકૂટ, તને ભૂખ લાગી છે તો બે જા ખાવા, ભોજન તૈયાર છે અંદરમાં, આનંદ અમૃતના ભોજન ભર્યા છે, તને ભૂખ લાગી છે. ભૂખ ન લાગી હોય તો ભોજન અનાદિથી રખડે છે, ભરેલું ભાણું અનાદિથી રખડે છે. ભૂખ લાગી છે આવી જા બેસી જા જમવા, બસ આટલી વાત. દુનિયા કોણે ઘડીને કેમ ઘડીને શું ઘડીને એક ગુણ એવો આવે છે, આગળ આવશે કે પછી હું ધ્રુવ છું, મારા સ્વરૂપનું મને મારા પણ ભાસ્યું છે અને મને શ્રદ્ધા થઈ ગઈ છે, હવે શુદ્ધ પર્યાય પણ મારે બનાવવી નથી, એ તો એની યોગ્યતા પડી જ છે મારામાં, એના સ્વકાળે આ બહાર આવી જશે, મારે પર્યાય ક્યાં ઘડવાની છે એની ક્યાં ચિંતા કરવી, આવ્યા વગર રહેવાની એ પણ આવ્યા વિના રહેવાનું, એના સ્વકાળે આવશે એને ઘડવાની નથી, અંદર પડી છે એ બહાર આવશે એમ કે છે, એ તૈયાર જ છે એમ કે છે. આટલું જ કરવાની જરૂર છે, આથી વધારે કાંઈ નહીં. પાણું રખડે છે હું ઠેબા મારે છે, શું ઠેબા મારે છે. ચારસો ને पर्याय नई घड़नी नहीं है। पर्याय छे कोई पर्याय शुद्ध शुद्ध कोई पर्याय नवी बनावानी नहीं। आ उद्देश्य में आवे ने आम करूँ नाम न करव आम करूँ नाम न करव ठीक है कोई पर्याय नवी घड़वानी जरूर नहीं है। केम के इधर अंदर दृष्टि होते पोताना स्वरूप में दृष्टि थाय तो जो शक्ति रूप के शक्ति रूप है योग्यता रूप जो पड़ी है तो प्रकट हो जाती है अपना स्वकाल में कोई चिंता तारे पर्याय की चिंता करवानी जरूर नहीं अंतर दृष्टि कर ने एम कह बस आटलू कर बस एक अंतर दृष्टि कर बाकी कोई पर्याय घड़वानी जरूर नहीं। आओ निश्चिंत करी नाखो जीव ने चिंता नहीं करवानी है तारी पर्याय की चिंता नहीं पछी बीजा ने पर्याय की चिंता नो क्या प्रश्न उभो थाय छे। एक सखो आवे प्रत्यक्ष वत छे प्रत्यक्ष પરોક્ષ જ્ઞાન એમાં પણ પ્રત્યક્ષ વત છે કેવડી ઉપર એટલો વિશ્વાસ છે નિગુદનો જીવ દેખાતો નથી આનંદ જીવ દેખાતા નથી સિદ્ધાલય દેખાતો નથી પણ એમ જ છે શુદ્ધ જ્ઞાનમાં એનો સ્વીકાર આવે છે સમ્યક શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ વત એનો સ્વીકાર આવે છે કેમ કે કેવળ જ્ઞાનની પ્રતીત આવી છે ને માટે એમ પોતાના સ્થાનમાં છે લાકડી લાકડીના સ્થાનમાં છે ડોસી ડોસીના સ્થાનમાં છે દ્રેવ દ્રેવના સ્થાનમાં છે પર્યાય કાયની ને આધાર વધાર કેવો ડોસીમાં શક્તિ ન હોય તો લાકડી હોય તો ન ઉભી રહીએ કે એટલી પણ શક્તિ ન હોય તો લાકડી હોય તો ન ઉભી રહે એને ઉચકવી જ પડે ડોસીને ઉચકવી પડે લાકડીના ટેકે ઊભી છે એ બતાવે છે ડોસીમાં હજી આટલી શક્તિ છે એમ બતાવે છે શું લાકડી ફાકડીના ટેકે કેથી ઊભી છે પોતાની શક્તિમાં ઊભી છે કેટલી શક્તિ છે એનું માપ બતાવે છે લાકડી બસ એ તો છે વાત બાકી ઊભી છે પોતાની શક્તિ મૂળ તો ઉપાદાનની દ્રષ્ટિ થયા વિના સંયોગને યથાર્થપણે સમ્યક પ્રકારે સમજવાની જ્ઞાનની પરિસ્થિતિ રહેતી નથી અનાદિની જે પરાધીન બુદ્ધિ છે પરતંત્ર બુદ્ધિ છે એ દ્રષ્ટિએ બધું મપાય છે અને એ બધું ખોટે ખોટું છે ઊંધા ગળા ઉપર બધા ઊંધા ગળા ચડે એટલે હવળી વાત આવતી આમ થાય કાંઈ કોમ્પ્લિકેટેડ નથી પોતાની ઊંધી સમજણ છે એમાં કોમ્પ્લિકેશન થાય છે વસ્તુ તો વસ્તુ જેવી છે એવી છે પદાર્થ તો પોતાના અનંત ગુણ ધર્મો એક પરમાણુ કે એક જીવ એનાથી એનાથી અનંત સંપન્ન છે હવે એની સમજણ પોતે ઊંધી કરી છે અમારે એવું શું તો આપણે મંદિરની પ્રતિષ્ઠા કરી ને ત્યારે 4 લાખનો અમારે ખર્ચ થયો 2 લાખ મંદિરમાં ને 2 લાખ પ્રતિષ્ઠા ના ઉત્સવમાં થયો એ જમાના 22 વર્ષ પહેલા તો એ મંદિર તો હજી પ્રતિષ્ઠા તો હજી થોડું કાચું હતું ને શિખર સુધી પહોંચી ગયા એટલે કરી નાખું ફિનિશિંગ પછી કરીશું પ્રતિષ્ઠા કરો ઓછો હોય ને બધા ઓછામાં હવે એકાઉન્ટ એક મુમુક્ષુભાઈ ને હોય તો ભાઈ આ 4 લાખનો હિસાબ થોડું વ્યવસ્થિત કરી નાખો એટલે કોનો કોની પાસે પૈસા લોકોને દેવાના બાકી છે બજારમાં માલ વસ્તુ લેવા, એને સંતરના શું બાકી છે, કોને અડધા આપ્યા છે, કોને અધપુરા આપ્યા છે, કોઈને અધૂરા આપ્યા છે, કોના બોલીના આવ્યા છે, કોના બોલીના બાકી છે, બધા હિસાબ ચોખ્ખો થાય ત્યારે બધી ખબર પડે ને. હવે એકાઉન્ટ આવડે ને એટલે એવું ઘૂંચવું એવું ઘૂંચવું કે પોતે ઘૂંચાઈ ગયા, ઘૂંચાઈ ગયા કે પૈસા બાદમાં મારું કામ નથી આમાં. પછી મેં કીધું લાવો ભાઈ, હું પછી મનસુખભાઈ, મનસુખભાઈ કોઠારી તો મેં બે બે અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ત્યારે અમે નક્કી કર્યું કે જો આ જો એમને એમ બધું હોત ને ગૂંચવાયેલું ન હોત તો હેલું પડત, એકાઉન્ટ લખવો હેલો પડત, પણ આ એવો ગૂંચવાયેલો છે કે હવે આ કોકડું ઉકેલવું મુશ્કેલ પડે, એટલે વધારે પરિશ્રમ પડે. એમ જ્ઞાનમાં ગૂંચવણ થાય છે પહેલેથી, જે આડું ઓળું હોય, જે કચરો ભરી નાખ્યો છે ખોટી માન્યતાથી ને ખોટી સમજણથી, એને લઈને બધું કોમ્પ્લિકેટેડ લાગે છે. ખરેખર તો સદ સરળ છે, સુગમ છે અને બહુ સીધી સાદી આમાં વાત છે. શું પણ આગળ પાછળનું જે ભરેલું છે, જેને પૂર્વગ્રહ કહેવામાં આવે છે, મીઠા આગ્રહ કહેવામાં આવે છે, શું વિપરીત સંસ્કારો જે ફેર્યા છે એ એને નડે છે. બાકી વસ્તુ એટલી બધી અઘરી નથી કે જ્ઞાન એવું કોઈ આ વસ્તુના સ્વરૂપનું એવું એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. હવે કોઈ એમ કહે પણ એ તો અનાદિથી ભરી ગયે, ભરાઈ ગયું છે, એનું શું કરવું? તો કે એનું કાંઈ નહીં, એક નિર્ણય કર કે મારે મારું આત્મકલ્યાણ શીઘ્રથી શીઘ્ર કરવું છે. પૂર્ણ નિર્દોષતા જોઈએ, મારે કાંઈ દોષ કરવો નથી, મારે કોઈ દોષ ન હોય તો મારે એ દોષ બાજુ જવું જ નથી ને, મારે તો સંપૂર્ણ નિર્દોષ થઈ જવું છે. આ એક ધ્યેય નક્કી કરે ને નિર્ધાર કરે આટલો, અને એ અભિપ્રાય પાકો થઈ જાય એ તો બધું હવળું જ ઉઠશે. એક એક વાતની અંદર બુદ્ધિ શું જાવવા મળે, કેમ કે જેણે લખ્યું છે ને આ ધ્યેયથી લખ્યું છે, આ ધ્યેય ચડીને લખ્યું છે, એટલે બધા એ સૂજવા મળશે વાત એની. હા, મેં મારે જે મારું જે નક્કી કરેલું ધ્યેય છે ને એની જ બધી લાઈન છે આમાં, તો એક એક લાઈન એને મળતી જ આવે છે. આ મારા ધ્યેયની પૂર્તિ થાય એવી જ બધી આમાં વાત છે. ના 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 ના, કાંઈક ગડબડ હશે અંદર, ક્યાંક ગડબડ હશે. એટલું બધું ધ્યેય ચોખ્ખું હોય તો એવું બને નહીં, ધ્યેયમાં કાંઈક ગડબડ હશે. બાકી ધ્યેય ચોખ્ખું હોય ને એટલે ફટાફટ બધું સીધું હળવું પડવા માંડે છે. બધું જ એમ મારા ધ્યેયની પૂર્તિ વાળી જ વાતમાં સત્શાસ્ત્રોની સામે આવવા માંડે છે ને એ જ બધું સમજાવાય માંડે છે. ન સમજાય એવું બનતું નથી. શું અને સામે કોઈ ગડબડ આવે તો તરત એનો નકાર કે નહીં એમ ન હોય, એમ ન હોય, અમારા ધ્યેયારે મેળ નથી થતો, એમ હોય જ નહીં, એનો નિષેધ થઈ જાય છે, એવી ચોખ્ખી લાઈન થઈ જાય છે. એટલે એવું કાંઈ મુસીબત તો પોતાની છે, પોતે કરવા ધારે પોતાનું આત્મહિત તો પાધરી પાટે છે, પણ નહીતર લગભગ શું થાય છે કાનુભાઈ, માણસને આ લાઈનમાં પડ્યા પછી વાંચવાનું, સાંભળવાનું, વિચારવાનું, ચર્ચા કરવાનો પ્રસંગ વધારે બને છે. ઘણા પુસ્તકો વાંચે, ઘણાની સાથે વાતચીતો થાય, ઘણા વક્તાઓને સાંભળે, એના ઉપર પણ પોતાના વિચારો ચાલે અને જ્ઞાનનો ઉઘાડ આ દિશામાં વધે, આ સબ્જેક્ટમાં જ્ઞાનનો ઉઘાડ વધે, પછી અધૂરો છલકાય. જ્ઞાન તો અધૂરું થયું એટલે હું આ જાણું છું, હું આ જાણું છું, હું આ જાણું છું, હું આ જાણું છું, એનું જોર વધે, એનું પ્રદર્શન કરવાનું મન થાય, આ બધી ગડબડ પોતાને નુકસાન કરે છે. એના બદલે કોળી પાટીમાં આવી જાય, મારા મારા હિતની વાત કેટલી, મારા પ્રયોજનની વાત કેટલી, હિત સદાય એટલી વાત કેટલી, આટલી જ વાત મારે સમજવી છે, બાકી હજાર વાત આવે મારે કાંઈ લેવા દેવા નથી. બસ સીધે સીધું પાધરું આત્મહિતનું કાર્ય છે એનું અનુસંધાન ચારે બાજુથી મળવા મળશે, કાંઈ મુશ્કેલી નહીં પડે, ગેરંટેડ વાત છે, કાંઈ મુશ્કેલી નહીં પડે. અને નહીંતર મુશ્કેલીનો પાર નથી, એટલો કચરો ભીરો છે. કેમ કે જીવ અનાદિથી છે, દરેક જીવ અનાદિથી છે અને ઊંધો આવેલો છે મિથ્યા દ્રષ્ટિથી ને અજ્ઞાનીથી ને, તો કચરો તો બધાને ભીરો છે ઘણો. એક કચરો ખંખેરી નાખવો હોય એક ઝાટકે, પહેલું ધ્યેય બાંધી લેવું, એક આત્મહિત સિવાય કાંઈ મારે કરવું, મારે આત્મહિત કરી લેવું છે, એને મેને લગતું જે મળે એ મારે ગ્રહણ કરવું છે, બાકી બધું મૂકી દેવું, છોડી દેવું. પહેલું ફટ થઈ ગયું છે, સરળમાં સરળ લ્યો. આ પાદરી પાટી છે ફટાફટ પ્રયોજનભૂત ખાતાની ખતવણી ખર્ચ કરશે ને બાકીની બધી રકમ છોડી દેશે, કાની ખતવણી જ કરવી નથી, એ તો બધું જાણવાનો વિષય છે, કાંઈ જરૂર નથી, મારે એની જરૂર નથી, જરૂર નથી, જરૂર નથી, જરૂર નથી. કોણ કરે ઉપેક્ષા કરે, પહેલેથી પ્રયોજનની પકડ આવે, મતલબની પકડ આવે, આપણે આ વાટાઘાટો નથી કરતા, કોઈ વાત મોજમાં પડે તારે, વાંધો પડે તારે, પછી શું માણસે નક્કી કર્યું હોય, તમે બે ચાર જણા આપણને સમજાવવા આવવાના છે, સમજવાવાળાએ શું નક્કી કર્યું હોય કે મારું આ જે નુકસાન છે એ મને પાછું મળવું જોઈએ, મારું આ લેણું છે ને આ મારું છે એ મને મળી જવું જોઈએ, એમાં ન મળવા ધરાવે છે, નિર્દોષતા સાથે સંબંધ ધરાવે છે, એક અંશ દોષ મારે નથી જોતો, આ મને નુકસાન કરે છે, દોષથી મને નુકસાન છે, મારે દોષ ન જોઈએ, બસ આટલી ગુણદોષની વહેંચણી કરવાની પ્રયોજનની પકડ આવી જાય, બધું સહેલું પડી જાય છે, ભાષાએ સહેલી પડી જાય છે ને ભાવે સહેલા પડી જાય છે. કેમ કે સત્શાસ્ત્રો અને જ્ઞાનીઓએ એ જ દ્રષ્ટિકોણથી બધી વાતો કરી છે, પોતાનો દ્રષ્ટિકોણ એની અરે મેચ થાય છે એટલે લાઈન હંધાઈ જાય છે, બધું સમજાવવા માંડે છે. હા બહુ સરસ, આ જ રીતે હિત થાય, બહુ સરસ, આ રીતે જ હિત થાય, બધા ન્યાયો એને સીધે સીધા બેસવા માંડે, એક ન્યાય ન સમજાય એવું ન બને, સીધે સીધા જ બેસવા માંડે. કેમ કે એની પડખે અંદરથી પરમાત્મા પડખે ચડ્યો, શું પરમાત્મા પ્રગટ થવા માટે એની પડખે ચડ્યો, એની પડખે પરમાત્મા ચડે એને શું મુસીબત હોય, તો એને કાંઈ મુસીબત ન હોય. હા એવી વાત છે, હા આવી જ જાય, બધું એને મેળ ખાઈ જાય અને પોતાને અપ્રયોજન ભૂત હોય છોડી છોડવા માંડે, એના ઉપર લક્ષણ આપે એને ગૌણ કરી નાખે, પછી એને કાંઈ ગૂંચવાનું કારણ રહેતું નથી, ક્યાંય મૂંઝાવાનું ક્યાંય કારણ રહેતું જ નથી.
સ્વભાવ સામ્રાજ્યની પ્રત્યક્ષતા થતાં એને ભાવિ યોગ્યતાનું અભેદ રૂપથી જ્ઞાન થઈ
જાય, એમાં એને ભાવિ યોગ્યતાની પ્રતીત આવી જાય છે કે મારો નિર્વાણ છે, હું મુક્ત જ છું, પછી મારા નિર્વાણ અવસ્થામાં ન હોય એ વાત કેવી રીતે બને, અલ્પકાળમાં છે વસ્તુ જોઈ કાંઈ નિર્વાણ છે, અલ્પકાળમાં છે એની પ્રતીતિ ઊભી થઈ ગઈ, હારો હાર જ થઈ જાય છે, શું વસ્તુ પ્રત્યક્ષ છે, બંધ મોક્ષ રહિત વસ્તુ પોતે પ્રત્યક્ષ છે, અવસ્થામાં જે બંધ અબંધનો સંબંધ હતો એ બંધ છું હવે નહીં ટકી શકે, હવે બંધ એનો વિશ્વાસ આવી જાય,
ભાવિ બધી યોગ્યતાઓનો ખ્યાલ આવી
જાય, વગર વિચારે વિચાર પણ એને કરવો પડે નહીં, વિકલ્પની જરૂર પડે છે એવું ત્યાં નથી, એવું ત્યાં નથી. કેમ કે 100 માં 99 આવી ગયા, 99 માં એક ઉમેર્યો ત્યારે હો થયા ને, બધા 99 છે, આત્મા એટલો માન છે કે એની આગળ બધી રકમો નીચેની છે, મોટી રકમનું જ્ઞાન થઈ ગયું, બધી રકમનો સમાવેશ છે, જરૂર નથી ભણવાની જરૂર. શું આ એક નિયમિત નૈમિતિક સંબંધનો ઝઘડો ધર્મના ક્ષેત્રમાં ચાલે છે, બરાબર? હવે જેનો ઉદ્દેશ નિર્દોષ થવાનો છે એને ખબર નથી કે હું પરદ્રવ્યનાશનો સંગ કરું છું ત્યારે મને રાગ દ્વેષ મૂળ થાય છે, પછી શા માટે એને નિમિત્તનો આગ્રહને પક્ષ કરવો જોઈએ? જ્યારે સત્શાસ્ત્રો ઉપાદાનની શક્તિ બતાવી અને નિમિત્ત નૈમિતિક સંબંધનો પણ અભાવ કરાવે છે અને એનું કારણ જે પર્યાય છે એ પર્યાય જો એક વસ્તુ છે, જે દોષનું કારણ જે પર્યાય છે એનો પણ નિષેધ કરે છે કે નહીં? એ તો પર્યાય સાથે સંબંધ કરે છે, તો કાર્યનો નિષેધ એમાં કારણનો નિષેધ હોય જ તે, કારણમાં કે એના કારણના કારણનો પણ નિષેધ હોય જ તે, સીધી વાત છે કે નિમિત્ત પરદ્રવ્ય એની સાથે સંબંધ કરનાર રાગ, એનું કારણ કે પર્યાય, આ ત્રણેય કાઢી મૂકો. ધર્મ ધર્મનું કારણ ને એનું કારણનો આદર, અધર્મ અધર્મનું કારણ ને એનું કારણ એનો નિષેધ, આમ સીધી પાતળી લાઈન છે. અભિપ્રાયમાં તો એમ કરવું કરાવું નાનું મોટું એક સાથે જ હોય ને, પડ્યો રહીએ જ નહીં, સીધું પૂર્ણતા ભાષે પડ્યો રહીએ નહીં, પૂર્ણતા ઉપર ગતિ જ કરવા માંડે, એનું વીર્ય જ એવું છે, સ્વભાવ જ એવો છે. લાભ ભાળે તો દોડ્યા વગર રહીએ, લાલો લાભ વિના ના લોટે કે છે કે નહીં? અહીંયા લાભ શું છે કે દ્રવ્ય આત્મ લાભ પરિણામી કહો, પોતાનું અસ્તિત્વ છે એ જ એને આત્મલાભ સ્વરૂપ છે, પરિણામ પોતે સ્વરૂપ નિવાસ કરીને પોતે સ્વરૂપનો લાભ લે છે, પરિણામ મારો લાભ લે છે, હું પરિણામનો લાભ નથી લેતો, પરિણામ મારો લાભ અનુભવ પ્રકાશમાં એ પદ્ધતિ લીધી છે. પરિણામ સ્વરૂપ નિવાસ કરીને આત્માનો લાભ લે છે, મારો લાભ લે છે, લ્યો તો ભલે લ્યો, મને કાંઈ વાંધો નથી, મારો લાભ સૌ લ્યો, બધાય પરિણામ મારો લાભ લ્યો, કેમ કે અનંત અસ્તિત્વ મારામાં ભર્યું છે, મારી હયાતીને કોઈ નાબૂદ કરી શકે એવું જગતમાં કોઈ છે નહીં, બસ એવી કોઈ શક્તિ જગતમાં છે નહીં કે મારા અસ્તિત્વને નાબૂદ કરી શકે, માટે દરેક પરિણામ મારો લાભ લ્યો અને આનંદો આનંદો, હું તો મારા સ્વરૂપે જેમ છું એમને એમ અડીખમ ઊભો છું. એટલે તો શું દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં તો વાત જ લીધી છે કે પર્યાયની ભિન્નતા જ લીધી છે, પોતાની સ્વતંત્રતા અને પર્યાયની ભિન્નતા, આ સત્કાર કે પર્યાયની ભિન્નતા માટે છે કે પર્યાયનું એકત્વ કેવી રીતે તૂટશે, હું કરું હું કરું હું પર્યાયનો કરતા હું પર્યાય મારું કર્મ, તો પછી એનું એકત્વ કેવી રીતે તૂટે? પર્યાય બુદ્ધિથી તો પર્યાયનું એકત્વ થાય છે, નહીં તો મિથ્યાત્વ છે. હવે મિથ્યાત્વ તોડવા માટે એની ભિન્નતા જેટલી વધુમાં વધુ વિચારાય એટલી પોતાના દ્રવ્ય દ્રષ્ટિને અનુકૂળ છે, બસ એના ઉપરથી આ પર્યાયના સત્કાર તો નીકળે. એની ભિન્નતા વિચારવા માટે, એની સ્વતંત્રતા વિચારવા મહાત્માજીની બુદ્ધિ અંગ્રેજો પાસેથી કેવી રીતે હિન્દુસ્તાન લેવું એમાં પ્રયોજન એટલા પ્રયોજનમાં સારી રીતે કામ કરતી હતી? બિલકુલ નહીં. મહાત્માજી આધ્યાત્મિક નહોતા, દરેક માને પોતાની જાત માટે બની જવાય છે એવું કઈ, એમને હિન્દુસ્તાનને સ્વતંત્ર કરવું હતું, એ પ્રયોજનમાં એમની પાસેની જે બુદ્ધિ હતી એ સારી રીતે કામ કરતી હતી. એ કંઈ અધ્યાત્મનો વિષય છે? હિન્દુસ્તાનને અંગ્રેજો પાસેથી છોડાવવું એ કાંઈ અધ્યાત્મનો વિષય છે? બસ તારે હે, એ તો રાજકારણનો વિષય છે, રાજનીતિનો વિષય છે. રાજનીતિ ને અધ્યાત્મને શું લેવા દેવા, એ કયો છે? તદ્દન વિરુદ્ધ છે એ તો. અમારે એક મુમુક્ષુ, હું એક દાખલો આપું ગાંધીજીનો. અમારે એક મુમુક્ષુ ગુજરી ગયા છે, વૃદ્ધ હતા ગાંધીજીના, ગાંધીજી વૃદ્ધ હતા ને આ વૃદ્ધ હતા, પણ એમના થોડી નાની ઉંમરમાં એ ધનબાદમાં નોકરી કરતા હતા, કોલિયારીમાં. ધનબાદમાં કોલસાની ખાણો છે ને, કોલિયારીમાં નોકરી કરતા હતા. તો ગાંધીજી વખતે ફરતા ફરતા ધનબાદ આવેલા. આ પોતે સ્થાનક પાસે જઈને આપણે મુમુક્ષુ, તમે ઓળખતા છો બેતર ભાણજી, બેતરભાઈ હા, બેતર ભાણજી જોશે બરાબર, ફાશન દીકરો એન્જિનિયર છે, કાલાવડવાળા. એ અમે નાની ઉંમરમાં ધનબાદમાં નોકરી કરતા હતા, અને પહેલેથી આમ થોડા વૈરાગ્યની એવી રીતે ખરા, સ્મૃત વાંચેલું વૈરાગ ઉપશમ ઉપર જરા વજન બી વધારે. આપણી પાસે 20,000 મૂડી થાય, આપણે વ્યવસાય છોડી દીધો, નોકરી ધંધો જે કરીએ, નોકરી કરતાં કરતાં ધંધે લાગ્યા. 20,000 મૂડીથી નિવૃત્ત થઈને અહીં દેશમાં બી આવ્યા, સંકટ પણ રહેતા હતા. તો મારી શરૂઆતના કાળમાં એની સાથે મળવાનો પૂછો મારો પ્રવેશ થયો એવો. ગાંધીજી આવેલા ધનબાદમાં, ગાંધીજીનું સ્વાગત કરવા માટે એટલી બધી કમાનો કરેલી આખા ધનબાદમાં, અને એ બધા ઉપર આખા માસો બાળવાના પાંદડા અને ફૂલના હારો ને હું ખૂબ જ તે, અને આખા તો સ્થાનકવાસીમાં તો પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય હ, અને આ બધું આટલી બધી હિંસા. એટલે ગાંધીજી જ્યાં ઉતર્યા હતા આંબેરીવાળા હતા, જરા ગમે ને ચર્ચા કરવી હોય તો પહોંચી જાય, ગુરુદ્વારે બહુ ચર્ચા કરતા. ગાંધીજી જ્યાં ઉતરે ત્યાં પહોંચ્યા કે હું તો કે પહોંચ્યો કે તે વિઠ્ઠલભાઈ પટેલ એમના સેક્રેટરી હતા, વિઠ્ઠલભાઈ પટેલ. તો વિઠ્ઠલભાઈને કહે કે મારે ગાંધીજીને મળવું છે, તો કે તમારે વાત કરવી હોય પહેલાં મને કરો. તો કે ના, મારે તો ગાંધીજી યારે જ વાત કરવી છે, તમારે યાર હું વાત નહીં કરું, બોલો તમારે મળવા દેવો છે કે નથી મળવા દેવો, છો શું વાત છે? તો કે પછી મારા ગાંધીજી યાર હું સુધી વાત કરી લઈ. એને એમ કહ્યું કે છે કોઈક તરવરિયો નકામ ઉભા પોતા છે, ભલે ગાંધીજી યારે વાત કરે, ગાંધીજી ક્યાં ઓછા ઉઠશે વાત કરે, મજા એવા હતા. આ તમે આવ્યા છો ધનબાદમાં, આખું ધનબાદ આ લીલોતરીથી આસોપાલવથી અને ફૂલથી સંઘાર્યું છે, તો તમે તો તમારી જાતને અહિંસાના પૂજારી ગણાવશો કે નહીં? વનસ્પતિમાં જીવ ખરો કે નહીં? શરદચંદ્ર બોઝે સાબિત કરી દીધું છે. પહેલાં તો નાસ્તિક લોકો નહોતા માનતા, હવે તો બધા માને છે. તમે માનો છો કે નહીં? માનો છો. વનસ્પતિમાં જીવ માનો છો તો હા માનો છો કે? તો આ બાકી હિંસા તમારા માટે શા માટે થવી જોઈએ કે? સીધો ઉડાવું જવાબ આપ્યો, કેમ કે માન તો ગાંધીજીને પ્રિય હતું. એમણે જે દેશને લડાઈ કરી એમાં માન ઘણું મળ્યું, ઠેઠ સુધી જીવ્યા ત્યાં સુધી માન મળતું જ ગયું. હજારોની સભામાં મંચ ઉપર બેસીને મહાત્મા ગાંધી કી જય હો, મહાત્મા ગાંધી કી જય હો, મહાત્મા ગાંધી કી જય હો. હા બરાબર છે, એટલે એમની જય બોલાવવા માંડી. હવે જીવને તો ગમે જ છે હે, આ હિંસાનું શું? બધા તમને માન આપે છે, તમારી જય જયકાર બોલે છે, હું સમજુ, પણ આનું શું? આ હિંસાનું પાપ કોને? તમારા નિમિત્તે થાય. ભગવાન મારા ટકા દોકડા, દોકડા ટકા એટલે દોકડા કે ને, કાઠિયાવાડી ભાષામાં એને દોકડા કહે. ભગવાન મારા દોકડા ભલે ઓછા મૂકે કે મારી લાયકાત ઓછી છે, એમ મારા દોકડા ભગવાન ઓછા ભલે મૂકે કે મને એનો કાંઈ વાંધો નથી. આ બધું આમ જ ચાલે ને આમ જ થાય કે? હા રીતસર બ્લન્ટ જવાબ આપી દીધો, ભગવાન મારા દોકડા ભલે ઓછા મૂકે. જો આ ગાંધીજી, એમાં હિંસા છે તો આ તો મરી જ જાય બધા, જેટલા ફૂલ તોડ્યા હોય પાંદડા તોડ્યા એ બધા મરી જાય, કે મરી જાય તો એની એની બેદરકારી કેટલી. તો ભલે ભગવાન મારા ઓછા દુકડા મૂક્યા. ત્યારથી એને નક્કી કર્યું કે આને બધા ભલા મહાત્મા, કે આ મહાત્મા ફાત્મા નથી, કે આ તો રાજકારણી છે, કે બેટર ભાઈ મને વાત કરતા હતા કે બધા ભલા મહાત્મા મહાત્મા કરે, કે જે નરકમાં જવા તૈયાર હોય એનો ઉપદેશ કોઈને લાગે બધી વાતે બધી ગાંઠ પણ નહીં છે. ગાંધીજી શ્રીમદ રાજચંદ્રજીને મળ્યા હતા અને ગુરુદેવના પ્રવચનમાં પણ આવ્યા હતા, ગુરુદેવના પ્રવચનમાં આવ્યા હતા અને રાજચંદ્રજી, જો એમને ખરેખર અધ્યાત્મનો રંગ હોત તો રંગાઈ ગયા હોત. બબ્બે મહાત્મા એને મળ્યા છે રાજકોટમાં ગુરુદેવના પ્રવચનમાં આવ્યા. પણ કઈ રંગાણા નહીં એમના રંગે, રંગાણા નહીં, રાજકારણ નો રંગ ઉતર્યો ને એ રંગે રંગાઈ ગયા હતા. પછી મહાત્મા ક્યાં ના ત્યાર પછી. ત્રણસો ને આઠ ટાઈમ તો થયો છે.
ભગવાન જય પરમ કૃપાળો શ્રી કૃષ્ણ ગુરુદેવ.